એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના ગ્રંથસારમાં. આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે અમેરિકાના ઇતિહાસ પર એમ કહી શકાય કે ઊણી છાપ છોડી છે, અને એમના પર લખાયેલી એક અસાધારણ પુસ્તક શ્રેણી છે, રોબર્ટ કેરોની ધ યર્સ ઓફ લિન્ડન જોન્સન.
હા, નમસ્કાર. અને આ જે શ્રેણી છે ને, એ ખરેખર કોઈ સામાન્ય જીવનચરિત્ર નથી.
બિલકુલ.
આ તો અમેરિકન રાજકારણ અને ખાસ તો સત્તાની જે પ્રકૃતિ છે ને, એનું એક ગહન અધ્યયન છે.
એટલે આપણે વાત કરી રહ્યા છીએ લિન્ડન બેન્સ જોન્સન, એટલે કે એલબીજે વિશે, અમેરિકાના 36મા રાષ્ટ્રપતિ.
બરાબર.
અને કેરો આ શ્રેણીમાં એ જ બતાવે છે કે સત્તા કેવી રીતે મેળવાય, પછી એનો ઉપયોગ કેવી રીતે થાય, અને એ વ્યક્તિને કેવી રીતે બદલી શકે છે. અને એલબીજે પોતે પણ શું કહેવાય, એકદમ વિરોધાભાસી વ્યક્તિત્વ હતા. ટેક્સાસના અત્યંત ગરીબ હિલ કન્ટ્રી વિસ્તારથી છેક વ્હાઇટ હાઉસ સુધી એમની સફર ખરેખર દંગ કરી દેતી એવી છે.
સાચી વાત છે.
પણ સવાલ એ છે કે એમની વાર્તા આજે પણ કેમ મહત્વની છે? મતલબ સમય બદલાયો છે, રાજકારણ પણ ઘણું બદલાયું છે.
જુઓ, કારણ કે એમની વાર્તા છે ને, એ સત્તાના મૂળભૂત સ્વભાવ વિશે છે, અને એ સ્વભાવ ક્યારે બદલાતો નથી. એલબીજેનું જીવન આપણને બતાવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિની મહત્વાકાંક્ષા, એના બાળપણના અનુભવો અને ક્યારેક કરવા પડતા નૈતિક સમાધાનો, આ બધું ભેગું મળીને ઇતિહાસનો માર્ગ બદલી શકે છે.
એટલે આ ફક્ત અમેરિકાની વાત નથી રહી.
ના, બિલકુલ નહીં. કોઈ પણ સમાજમાં સત્તા અને નેતૃત્વની જે ગતિશીલતા હોય છે ને, એને સમજવા માટે એલબીજેની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
અને કેરોનું સંશોધન તો એવું પણ કહે છે ને કે એલબીજેની જે સત્તા માટેની ભૂખ હતી, એણે આધુનિક અમેરિકન લોકશાહીના નિર્માણમાં ફાળો આપ્યો, સારા અને ખરાબ બંને રીતે.
બિલકુલ. અને અહીં કેરોનો એક મુખ્ય વિચાર છે જે મને હંમેશા બહુ રસપ્રદ લાગ્યો છે.
કયો?
કે સત્તા ભ્રષ્ટ નથી કરતી, એવું નથી, પણ સત્તા વ્યક્તિના મૂળ સ્વભાવને, એની અંદર જે છુપાયેલી વૃત્તિઓ હોય છે ને, એને પ્રગટ કરે છે.
ઓ, રસપ્રદ. એટલે જોન્સનના કિસ્સામાં,
સત્તાએ એમની અંદર રહેલી કરુણા અને એમની અંદર રહેલી ક્રૂરતા બંનેને અભૂતપૂર્વ સ્તરે પ્રગટ કરી દીધી.
વાહ. તો ચાલો આ જટિલ અને રસપ્રદ વ્યક્તિત્વની સફર શરૂ કરીએ, એમના શરૂઆતના વર્ષોથી શરૂઆત કરીએ. પેલો ટેક્સાસ હિલ કન્ટ્રીનું વાતાવરણ જેને એમને ઘડ્યા.
હા, એમનો જન્મ ઓગસ્ટ 27, 1908, અને એમનું બાળપણ ખરેખર કઠોર હતું. કેરો એ વિસ્તારનું વર્ણન એવું કરે છે ને, જાણે તમે પોતે ત્યાં ઉભાઓ. સતત સંઘર્ષ, ગરીબી અને કુદરત સામે ટકી રહેવાનો એક સતત પ્રયાસ. એવી જગ્યા જ્યાં સ્ત્રીઓ પાણી ભરવામાં અને ઘરકામની મહેનતમાં જાણે સમય પહેલા ઘડી થઈ જતી, અને પુરુષો સખત મજૂરી કરે તો પણ માંડ બેટંકનું ખાવાનું મળે.
એટલે ગરીબી એ ફક્ત પૈસાની તંગી નહોતી, પણ જીવન જીવવાની એક રીત હતી, સતત હાજર રહેતી વાસ્તવિકતા. આનો એમના મન પર, એમના વ્યક્તિત્વ પર શું પ્રભાવ પડ્યો?
ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. એમના પિતા સેમ એલી જોન્સન જુનિયર એ સ્થાનિક રાજકારણી હતા, પણ આર્થિક રીતે તો નિષ્ફળ જ રહ્યા હતા. એટલે યુવાન લિન્ડન માટે એક જીવંત ઉદાહરણ હતા કે સારા ઈરાદા હોય તો પણ ગરીબી સામે હારી જવાય છે.
અને એમના માતા?
એમના માતા રિબેકા બેન્સ જોન્સન એ શિક્ષિત હતા, મહત્વાકાંક્ષી પણ હતા, પણ સંજોગો એવા હતા કે બંધાઈ ગયા હતા. લિન્ડનને એમની પાસેથી શિક્ષણનું મહત્વ અને મર્યાદાઓ તોડવાની ઈચ્છા મળી હતી એમ કહી શકાય.
અને પેલો બાળપણનો આઘાત, ગરીબી અને અસુરક્ષાનો ભય, એના વિશે કેરો શું કહે છે?
હા, કેરો એના પર બહુ ભાર મૂકે છે. પરિવારની આર્થિક તંગી, ક્યારેક ભૂખમરાનો ડર, આ બધું એમના મનમાં કોતરાઈ ગયું હતું.
અચ્છા.
એક વાત એવી પણ છે કે ફાટેલું જેકેટ પહેરીને સ્કૂલે જવાનો અનુભવ એ ક્યારે ભૂલ્યા નહોતા, અને આ અનુભવે એમનામાં સત્તા અને સંપત્તિ મેળવવાની એક અતૃપ્ત, લગભગ વળગણ જેવી જરૂરિયાત ઊભી કરી દીધી.
શેના માટે?
ભવિષ્યમાં ફરી ક્યારેય આવી લાચારી ન અનુભવવી પડે એ માટેનું એક રક્ષણાત્મક કવચ મેળવવા માટે.
આ ડર તો કદાચ આખી જિંદગી એમની સાથે રહ્યો હશે, પછી ભલે ને એ ગમે તેટલા શક્તિશાળી બની ગયા હોય.
બિલકુલ.
એમની કોલેજ અને શરૂઆતની કારકિર્દી વિશે વાત કરીએ, શું ત્યાં પણ આ જ વૃત્તિઓ દેખાતી હતી?
ચોક્કસપણે. સાઉથ વેસ્ટ ટેક્સાસ સ્ટેટ ટીચર્સ કોલેજમાં એ ભણવામાં બહુ હોશિયાર નહોતા કદાચ, પણ લોકો પર પ્રભાવ પાડવાની કળામાં માહેર હતા.
હા
હા, કેરો નોંધે છે કે એ નાની ઉંમરથી જ લોકોની જરૂરિયાતો અને એમની નબળાઈઓ પારખી લેતા હતા અને પછી એનો ઉપયોગ પોતાને કેન્દ્રમાં રાખવા માટે કરતા. આ જ એમની રાજકીય પ્રતિભાનો પાયો બન્યો.
અને કોટુલામાં શિક્ષક તરીકેનો એમનો અનુભવ એ બહુ મહત્વનો ગણાય છે ને?
અત્યંત મહત્વનો. ત્યાં એમણે અત્યંત ગરીબ મેક્સિકન અમેરિકન બાળકોને ભણાવ્યા. એમણે પોતાના બાળપણ કરતા પણ વધારે ખરાબ ગરીબી જોઈ.
ઓહ.
અને આ અનુભવે એમનામાં સાચી સહાનુભૂતિ જગાવી. પાછળથી રાષ્ટ્રપતિ તરીકે એમણે જે ગ્રેટ સોસાયટી કાર્યક્રમો શરૂ કર્યા ને, ગરીબી નાબૂદી, શિક્ષણ, સ્વાસ્થ્ય સુધારા, એના મૂળ કદાચ કોટુલાને એ અનુભવમાં હતા.
પણ સાથે સાથે ત્યાં પણ એમનો પેલો નિયંત્રણ રાખવાનો સ્વભાવ દેખાયો હતો, ખરું ને?
હા, એ વાત પણ સાચી. તેઓ ખાલી ભણાવવા નહોતા માંગતા, એ બાળકોના જીવન પર જાણે સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છતા હતા. એમને વધુ સારું જીવન આપવાની ભાવના તો હતી, પણ સાથે પોતાની સત્તા સ્થાપિત કરવાની વૃત્તિ પણ જોડાયેલી હતી.
આજ વિરોધાભાસ છે એમના વ્યક્તિત્વનો.
બરાબર, મદદ કરવાની ઈચ્છા અને નિયંત્રણ કરવાની વૃત્તિ.
આ પછી તેઓ રાજકારણના કેન્દ્ર વોશિંગ્ટન તરફ વળ્યા, કોંગ્રેસમેનના સચિવ તરીકે શરૂઆત કરી. એ કેવી રહી?
એમણે કોંગ્રેસમેન રિચાર્ડ ક્લેલબર્ગના સચિવ તરીકે શરૂઆત કરી, પણ એ પદને એમણે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે એક સીડી બનાવી દીધું. કેરો વર્ણવે છે કે એ કેવી રીતે દિવસ રાત કામ કરતા, સંપર્કો બનાવતા અને સૌથી અગત્યનું સત્તા કેવી રીતે કામ કરે છે તે શીખતા હતા. જાણે રાજધાની એમની પ્રયોગશાળા બની ગઈ હોય.
અને પછી આવ્યો પેલું નેશનલ યુથ એડમિનિસ્ટ્રેશન, NYA પદ. એ તો મોટો બ્રેક થ્રુ ગણાય એમના માટે.
હા, ચોક્કસ. ટેક્સાસ સ્ટેટ ડિરેક્ટર તરીકે ફક્ત 27 વર્ષની ઉંમરે એમને પહેલીવાર વાસ્તવિક સત્તાનો અનુભવ થયો. એ મહામંદીનો સમય હતો અને NYA યુવાનોને નોકરી આપતી સરકારી સંસ્થા હતી.
એટલે એમણે હજારો યુવાનોને નોકરી અપાવી?
હા, અપાવી. પણ કેરો દર્શાવે છે કે એમણે આ કામને ખાલી સરકારી ફરજ તરીકે નહોતું જોયું.
એટલે એમનો મતલબ શું હતો?
મતલબ કે એ શરૂઆતથી જ સમજી ગયા હતા કે સત્તા ફક્ત પદમાં નથી હોતી, પણ સંબંધો અને નેટવર્કમાં હોય છે.
બરાબર.
દરેક નોકરી, દરેક મદદ એ ભવિષ્ય માટેનું એક રાજકીય રોકાણ હતી. એમણે એક વફાદાર લોકોનું નેટવર્ક બનાવ્યું જે પાછળથી એમની ચૂંટણીઓમાં બહુ જ કામ આવ્યું. અહીં પણ એમની કાર્યક્ષમતા અને રાજકીય દીર્ઘદ્રષ્ટિ બંને દેખાય છે.
અને પછી 1937ની કોંગ્રેસની વિશેષ ચૂંટણી, અહીં એમની રાજકીય શૈલી વધુ સ્પષ્ટ થઈ એમ કહી શકાય?
હા, બિલકુલ. આ ચૂંટણીમાં એમની પ્રતિભા અને એમની નૈતિક લૌચિકતા બંને જોવા મળી. એ ફ્રેન્કલિન રૂઝવેલ્ટના ન્યૂ ડીલના સમર્થક તરીકે ઊભા રહ્યા, જેણે એમને ઉદારવાદી મતદારોમાં લોકપ્રિય બનાવ્યા.
પણ
પડદા પાછળ એમણે ટેક્સાસના શક્તિશાળી તેલ અને બાંધકામ ઉદ્યોગો સાથે પણ સંબંધો બાંધવાનું શરૂ કરી દીધું હતું. કહેવાનો મતલબ કે એ જરૂર પડે ત્યારે પોતાનો ચહેરો બદલી શકતા હતા.
આ ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે શરૂઆતથી જ એમનામાં દ્વૈત ભાવ જોવા મળે છે. ચલો હવે એમની કારકિર્દીના શિખર તરફ જઈએ. સેનેટ બહુમતી નેતા તરીકેની એમની ભૂમિકા એ તો અભૂતપૂર્વ ગણાય છે.
અભૂતપૂર્વ જ. 1955માં એ ઇતિહાસના સૌથી યુવા સેનેટ બહુમતી નેતા બન્યા. પણ ખાલી યુવા હતા એ મહત્વનું નથી.
તો શું મહત્વનું હતું?
મહત્વનું એ હતું કે એમણે આ પદને, જે પહેલા પ્રમાણમાં નબળું ગણાતું હતું, એને અમેરિકી સરકારની સૌથી શક્તિશાળી જગ્યાઓમાંથી એક બનાવી દીધું.
પણ કેવી રીતે? શું હતું એમનું રહસ્ય?
એમનું રહસ્ય હતું માહિતી અને વ્યક્તિગત સંબંધો. કેરો બહુ વિગતવાર વર્ણવે છે કે એ દરેક સેનેટર વિશે બધું જ જાણતા હતા.
બધું એટલે?
એમની જરૂરિયાતો, એમની નબળાઈઓ, એમની મહત્વાકાંક્ષાઓ, એમના અંગત જીવનની સમસ્યાઓ સુધા. અને આ માહિતીનો ઉપયોગ એ ધારાસભ્યોને પોતાની તરફેણમાં લાવવા માટે કરતા.
અને આ જ સંદર્ભમાં પેલી પ્રખ્યાત જોન્સન ટ્રીટમેન્ટ આવે છે, ખરું ને?
બિલકુલ. આ તો એમની સહી હતી. એ કોઈ નીતિ નહોતી, પણ વ્યક્તિગત સમજાવટની એક આક્રમક પદ્ધતિ હતી.
આક્રમક? કેવી રીતે?
એ શાબ્દિક રીતે સેનેટરોને ઘેરી લેતા, એમની અંગત જગ્યામાં પ્રવેશી જતા, ક્યારેક હાથ પકડી લેતા, કાનમાં બોલતા અને પછી વારાફરતી ખુશામત, ધમકી, તર્ક, ભાવનાત્મક અપીલ, સોદાબાજી બધું જ અજમાવતા, જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ માની ન જાય.
બાપરે, ખરેખર અસાધારણ રીત જાણે રાજકારણને વ્યક્તિગત યુદ્ધભૂમિ બનાવી દીધી હોય.
હા, કંઈક એવું જ.
આનાથી એમણે શું સાબિત કર્યું?
એમણે સાબિત કર્યું કે ધારાસભ્યકીય નેતૃત્વ પણ કારોબારી સત્તા જેટલું જ અથવા કદાચ એનાથી પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. એમણે સેનેટ ચલાવવાની રીત બદલી નાખી અને એમના મનમાં એ વાત વધુ દ્રઢ થઈ કે કોઈ પણ રાજકીય સમસ્યા વ્યક્તિગત દબાણ અને કુશળતાથી ઉકેલી શકાય છે.
પણ આ જ કુશળતા રાષ્ટ્રપતિ પદ પર કેટલી કારગત નીવડી, ખાસ કરીને જ્યારે એમને આ પદ અણધાર્યા સંજોગોમાં મળ્યું કેનેડીની હત્યા પછી.
એ એક મોટો પડકાર હતો, ચોક્કસ. સેનેટમાં જે વ્યક્તિગત દાવપેચ અને ટ્રીટમેન્ટ કામ કરતી હતી ને, તે રાષ્ટ્રપતિ તરીકે હંમેશા સફળ નહોતી થતી.
કેમ?
કારણ કે હવે એમને ખાલી 100 સેનેટરો સાથે નહીં પણ આખા દેશ સાથે, મીડિયા સાથે અને દુનિયાના નેતાઓ સાથે કામ કરવાનું હતું. અહીં પડકારો અને દબાણ સાવ અલગ પ્રકારના હતા.
તેમ છતાં રાષ્ટ્રપતિ તરીકે એમની સિદ્ધિઓ તો ઘણી નોંધપાત્ર રહી, ખાસ કરીને ઘરેલું નીતિઓમાં.
નિશંકાપણે 1964નો સિવિલ રાઇટ્સ એક્ટ, જેણે જાતિના આધારે ભેદભાવને ગેરકાયદેસર ઠેરવ્યો, અને 1965નો વોટિંગ રાઇટ્સ એક્ટ, જેણે આફ્રિકન અમેરિકનો માટે મતદાનના અવરોધો દૂર કર્યા.
હા, આ તો અમેરિકન ઇતિહાસના સીમાચિહ્નરૂપ કાયદા ગણાય છે.
બિલકુલ. અને આ ઉપરાંત એમના ગ્રેટ સોસાયટી કાર્યક્રમો, ગરીબી સામે યુદ્ધ, મેડિકેર, મેડિકેડ, આ બધા કાર્યક્રમોએ લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો.
આ બધી સિદ્ધિઓ જોઈએ તો એ માનવું અઘરું લાગે કે એમની સૌથી મોટી નિષ્ફળતા પણ એટલી જ મોટી હતી.
હા, અને તે હતી વિયેતનામ યુદ્ધ. અને જુઓ વિડંબના
શું,
જે જેદ અને હઠાગ્રહે એમને નાગરિક અધિકાર જેવા મુશ્કેલ કાયદા પસાર કરવામાં મદદ કરી હતી, એ જ જીદ વિયેતનામમાં વિનાશક સાબિત થઈ. તેઓ હાર સ્વીકારવા કે પોતાની ભૂલ કબૂલવા તૈયાર જ નહોતા, અને આ યુદ્ધે એમના વારસા પર એક કાયમી કલંક લગાવી દીધો અને અમેરિકન સમાજને પણ ઊંડાણપૂર્વક વિભાજિત કરી દીધો.
એમની નિવૃત્તિ અને અંતિમ વર્ષો કેવા રહ્યા સત્તા છોડ્યા પછી?
સમસ્યાઓ અને પોતાના વારસા વિશેના ઊંડા આત્મમંથનથી ભરેલા હતા.
એટલે
જે માણસ હંમેશા લોકોથી ઘેરાયેલો રહેતો અને સત્તાના કેન્દ્રમાં રહેતો, તે હવે એકલતા અનુભવી રહ્યો હતો, કદાચ પછતાવો પણ. એમણે સતત ચિંતા રહેતી કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે.
આ સફર પરથી એમની મૂળભૂત ફિલોસોફી અને મૂલ્યો વિશે શું તારણ કાઢી શકાય? એમના માટે સત્તાનો ખરો અર્થ શું હતો?
જો જોન્સન માટે સત્તા એ ખાલી શાસન કરવાનું સાધન નહોતી, એ તો માનવ સંબંધોનું ચલણ હતી, લગભગ ઓક્સિજન જેવી જરૂરિયાત હતી.
ઓક્સિજન જેવી?
હા, એમણે રાજકારણને વિચારોની લડાઈ કરતા વધુ લોકોની જરૂરિયાતો, એમના ભય અને એમની મહત્વાકાંક્ષાઓની રમત તરીકે જોયું. અને આ સમજ ક્યાંથી આવી? બાળપણના શક્તિહીનતાના અનુભવમાંથી. સત્તા એમના માટે સુરક્ષા હતી.
અને સરકારના ઉદ્દેશ્ય વિશે શું? શું તેઓ ખરેખર લોકોનું ભલું કરવા માંગતા હતા?
મને લાગે છે કે હા, એ ખરા દિલથી માનતા હતા કે સરકાર પાસે ગરીબી, અજ્ઞાનતા અને ભેદભાવ દૂર કરવાની શક્તિ અને જવાબદારી છે.
પેલી કોટુલાની વાત?
હા, કોટુલાના બાળકો અને હિલ કન્ટ્રીની સ્ત્રીઓ પ્રત્યેની એમની સહાનુભૂતિ વાસ્તવિક હતી.
પણ
શું?
પણ આ ઉમદા ધ્યેયો એમની પોતાની સત્તા ટકાવી રાખવાની અને વિસ્તારવાની ભૂખ સાથે હંમેશા જોડાયેલા રહેતા. એ મદદ કરવા માંગતા હતા, પણ એ મદદના કેન્દ્રમાં તેઓ પોતે રહેવા માંગતા હતા.
એટલે અહીં પણ પેલો વિરોધાભાસ સતત દેખાય છે. એમની નેતૃત્વ શૈલી, પેલી ધ ટ્રીટમેન્ટ, એ એમના કયા મૂળભૂત વિશ્વાસને ઉજાગર કરે છે?
એ એમના એ ઊંડા વિશ્વાસને દર્શાવે છે કે કોઈ પણ સમસ્યા, કોઈ પણ અવરોધ રૂબરૂ મુલાકાત અને વ્યક્તિગત દબાણથી દૂર કરી શકાય છે.
એટલે એ માનતા હતા કે રાજકારણ અંતે તો વ્યક્તિગત સંબંધોનો જ ખેલ છે.
બરાબર. જો તમે સામેવાળી વ્યક્તિને બરાબર વાંચી શકો તો તમે એને મનાવી શકો છો. કદાચ આ જ વિશ્વાસ વિયેતનામ જેવા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ખોટો સાબિત થયો. એમને પ્રેરિત કરનાર મુખ્ય પરિબળો કયા હતા? બાળપણનો ભય અને સહાનુભૂતિ સિવાય બીજું કંઈ?
પ્રેમ અને સ્વીકૃતિની તીવ્ર જરૂરિયાત. આ કદાચ એમની સત્તાની ભૂખ જેટલી જ પ્રબળ હતી.
ખરેખર?
હા, એ ખરેખર ઇચ્છતા હતા કે લોકો એમને પ્રેમ કરે, એમનો આદર કરે. પણ વિડંબણા એ હતી કે એમનો સત્તા મેળવવાનો અને ટકાવી રાખવાનો જે રસ્તો હતો, જેમાં ક્યારેક છેતરપિંડી, ધાકધમકી, ચાલાકી આ બધું આવતું હતું, એ એમને આદરને બદલે ઘણીવાર ભય અપાવતું. આ આ તણાવ એમના જીવનભર રહ્યો.
ખૂબ જ જટિલ વ્યક્તિત્વ. ચાલો હવે એમના જીવનના એવા ત્રણ નિર્ણાયક વળાંકો પર નજર કરીએ જેણે એમની દિશા બદલી નાખી. પહેલો 1948ની સેનેટ રેસ, જેને લેન્ડસ્લાઇડ લિન્ડન કહેવાય છે.
હા, પણ એ નામ કટાક્ષમાં અપાયું હતું. આ હતી ભૂતપૂર્વ ગવર્નર કોક સ્ટીવન્સન સામેની ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી ચૂંટણી. પરિણામો ખૂબ નજીક હતા અને જ્હોનસન હારી રહ્યા હતા એવું લાગતું હતું.
પછી
ત્યારે કુખ્યાત બોક્સ 13 જિમ વેલ્સ કાઉન્ટીનું એક મતપેટીમાંથી શંકાસ્પદ રીતે મોડેથી મતો નીકળ્યા અને એનાથી જ્હોનસન ફક્ત 87 મતોથી જીતી ગયા.
ફક્ત 87 મત, શંકાસ્પદ રીતે.
હા, કેરોનું સંશોધન તો સ્પષ્ટ કહે છે કે આ મોટા પાયે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ હતી.
આ ઘટના શા માટે આટલી પરિવર્તનકારી ગણાય? ખાલી એક ચૂંટણી જીતવાની વાત નહોતી?
ના, એનાથી ઘણું વધારે હતું. આ ક્ષણે જ્હોનસને બતાવ્યું કે તેઓ જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે, નિયમો અને નૈતિકતાની સીમાઓ ઓળંગમાં પણ. આ જીતે એમને સેનેટમાં તો પહોંચાડ્યા, પણ એમના પર કાયમ માટે એક શંકાનું વાદળ છવાઈ ગયું અને કદાચ એમના પોતાના મનમાં પણ હાર પ્રત્યેનો ડર અને જીતવા માટે કંઈ પણ કરવાની વૃત્તિ વધુ મજબૂત થઈ ગઈ.
આ તો ખરેખર નૈતિકતાની સીમા ઓળંગવા જેવું થયું. શું આજ એ ક્ષણ હતી જ્યાં એમણે નક્કી કર્યું કે જીતવા માટે કંઈ પણ કરી શકાય? હવે બીજો વળાંક, સેનેટ બહુમતી નેતા બનવું 1955માં.
હા, આ એમના રાજકીય કૌશલ્યનું શિખર હતું. જેમ આપણે વાત કરી, એમણે આ પદને અભૂતપૂર્વ શક્તિ આપી. એમણે સેનેટને પોતાની ઈચ્છા મુજબ ચલાવવાનું શરૂ કર્યું,
પેલી ટ્રીટમેન્ટ વાપરીને.
હા, દરેક સેનેટરની નબળી કડીઓ જાણીને, ગઠબંધનો બનાવીને અને પેલી જ્હોનસન્સ ટ્રીટમેન્ટનો ભરપૂર ઉપયોગ કરીને એ ધારાસભાના નિર્વિવાદ માસ્ટર બની ગયા.
આનાથી એમના માટે અને અમેરિકન રાજકારણ માટે શું બદલાયું?
એમના માટે આ સત્તા પરના એમના નિયંત્રણની પુષ્ટિ હતી. એમને ખાતરી થઈ ગઈ કે એમની પદ્ધતિઓ કામ કરે છે અને અમેરિકન રાજકારણ માટે એમને બતાવ્યું કે સેનેટ જેવી ધારાસભ્યકીય સંસ્થા પણ રાષ્ટ્રપતિ જેટલી જ અથવા ક્યારેક વધુ પ્રભાવશાળી નીતિ નિર્માણ કરી શકે છે. એમણે સેનેટની કામગીરી કાયમ માટે બદલી નાખી.
અને ત્રીજો સૌથી કરુણ અને છતાં ઐતિહાસિક વળાંક, કેનેડીની હત્યા અને ત્યારબાદ 1964નો સિવિલ રાઇટ્સ એક્ટ પસાર કરવો.
નવેમ્બર 22, 1963 એ દિવસ જેણે અમેરિકાને સ્તબ્ધ કરી દીધું. ઉપરાષ્ટ્રપતિ જ્હોનસન અચાનક રાષ્ટ્રના સુકાની બન્યા. કેરો વર્ણવે છે કે તે ભય અને અનિશ્ચિતતાના સમયમાં જ્હોનસને અદમ્ય નેતૃત્વ ક્ષમતા બતાવી.
એમણે તરત જ બધું સંભાળી લીધું.
હા, તરત જ સત્તા સંભાળી, રાષ્ટ્રને સ્થિરતા આપી અને શોકગ્રસ્ત દેશને દિશા આપી.
અને એમણે આ સંકટને એક તકમાં પણ ફેરવ્યો, ખરું ને?
બરાબર. એમણે કેનેડીના અધૂરા એજેન્ડા, ખાસ કરીને પેલું સિવિલ રાઇટ્સ બિલ, એને પોતાની પ્રાથમિકતા બનાવી દીધું,
જે વર્ષોથી અટકેલું હતું.
હા, રાષ્ટ્રીય શોક અને કેનેડી પ્રત્યેની સહાનુભૂતિનો ઉપયોગ કરીને અને પોતાની બધી જ ધારાસભ્યકીય કુશળતા કામે લગાડીને એમણે એ ઐતિહાસિક કાયદો પસાર કરાવ્યો, જે દક્ષિણના રાજ્યોના પ્રખર વિરોધને કારણે વર્ષોથી અટવાયેલો હતો.
આ શા માટે આટલું પરિવર્તનકારી હતું?
કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે એક નેતા કરુણ સંજોગોનો ઉપયોગ રાષ્ટ્રને એક કરવા અને યુગ પ્રવર્તક પરિવર્તન લાવવા માટે કરી શકે છે. તેમની રાજકીય ઈચ્છાશક્તિ, એમની કુનેહ અને આ કિસ્સામાં એમના ઉમદા હેતુઓનું પ્રતીક હતું.
અને એ કાયદાએ અમેરિકન સમાજને કાયમ માટે બદલી નાખ્યો.
બિલકુલ. અહીં કેરોનીસ વાત ફરી સાચી લાગે છે. સત્તાએ એમની સહાનુભૂતિ અને શ્રેષ્ઠતાને પણ પ્રગટ કરી.
જ્હોનસનના આ જટિલ જીવનમાંથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ? એમના જીવનના કયા પાઠ આજે પણ પ્રસ્તુત છે?
સૌથી પહેલો પાઠ તો માનવ સ્વભાવની જટિલતાનો છે. જુઓ, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સારી કે સંપૂર્ણપણે ખરાબ નથી હોતી.
હા, એ સાચું છે.
એલબીજેમાં મહાનતા અને ગંભીર નૈતિક ખામીઓ એક સાથે હતી. એમની સહાનુભૂતિ અને ક્રૂરતા, ઉમદા આદર્શો અને શંકાસ્પદ પદ્ધતિઓ, આ બધું એક જ વ્યક્તિમાં હતું. આ આપણને યાદ અપાવે છે કે આપણે બીજાનો અને પોતાનો પણ ન્યાય કરતી વખતે આ જટિલતા ધ્યાનમાં રાખવી જોઈએ.
અને પેલો શાશ્વત પ્રશ્ન, ધ્યેય વિરુદ્ધ સાધન, શું સારા પરિણામો મેળવવા માટે ખોટા રસ્તા અપનાવવા યોગ્ય છે?
જ્હોનસનનું જીવન આ પ્રશ્નને બહુ જ તીવ્રતાથી પૂછે છે. શું નાગરિક અધિકાર જેવી સિદ્ધિ 1948ની ચૂંટણીની છેતરપિંડીને યોગ્ય ઠેરવે છે? કેરો કોઈ સીધો જવાબ નથી આપતા, પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
અને આ તો ખાલી રાજકારણની વાત નથી.
ના, બિલકુલ નહીં. નેતૃત્વમાં, વ્યવસાયમાં, અંગત જીવનમાં પણ આપણે સતત આવી પસંદગીઓનો સામનો કરીએ છીએ. પરિણામો કેટલા મહત્વના છે અને કઈ કિંમતે?
એમની મહત્વાકાંક્ષા વિશે શું શીખવા મળે? એ તો બહુ જ હતી એમનામાં.
હા, અને મહત્વાકાંક્ષા એક શક્તિશાળી બળ છે. એ વ્યક્તિને અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, જેમ એલબીજે સાથે થયું. પણ જો તે અનિયંત્રિત હોય તો તે વિનાશકારી પણ બની શકે છે. એમની વાર્તા ચેતવણી આપે છે કે સફળતાની ભૂખ ક્યારેક નૈતિક હોકાયંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
સત્તાનો બોજ પણ એક મહત્વનો મુદ્દો છે, નહીં?
ચોક્કસ. સત્તા મેળવવી એ એક વાત છે, પણ એને સંભાળવી અને એને સાથે આવતી એકલતા, દબાણ, જવાબદારીઓ, એનો સામનો કરવો એ સાવ જુદી વાત છે. એલબીજે ટોચ પર હતા, છતાં ઘણીવાર અસુરક્ષિત અને એકલા હતા. એ યાદ અપાવે છે કે સત્તા અને સફળતા હંમેશા સુખની ગેરંટી નથી હોતી.
અને છેલ્લે, આપણા મૂળિયા અને સંજોગો આપણને કેવી રીતે ઘડે છે એ પણ એમના જીવનમાંથી સ્પષ્ટ થાય છે.
બિલકુલ. હિલ કન્ટ્રીની ગરીબીએ એમને જે રીતે ઘડ્યા, એમની સહાનુભૂતિ અને એમની સત્તાની ભૂખ બંનેને તે દર્શાવે છે કે આપણો ભૂતકાળ આપણો પીછો છોડતો નથી, પણ સાથે જ એમની નિષ્ફળતાઓમાંથી શીખીને ફરી ઊભા થવાની ક્ષમતા, એમની સ્થિતિસ્થાપકતા પણ નોંધપાત્ર છે.
આ ખૂબ જ ગહન ચર્ચા રહી. ચાલો હવે આજના સંવાદના અંતે ત્રણ મુખ્ય તારણો પર આવીએ જે આપણને એલબીજેના જીવન અને કેરોના આ મહાન કાર્યમાંથી મળે છે. પહેલું, એક ભાવનાત્મક સૂજ.
અહીં સૌથી વધુ સ્પર્શી જાય તેવી ભાવનાત્મક વાત કદાચ એ છે કે સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી પણ બાળપણની ગરીબી અને અસુરક્ષાનો જે ભય હતો ને, એ લિન્ડન જ્હોનસનને સતત સતાવતો રહ્યો. આ દર્શાવે છે કે આપણા ઊંડા અનુભવો અને ઘા ક્યારેય સંપૂર્ણપણે ભૂંસાતા નથી, અને એ આપણા નિર્ણયો અને વર્તનને આજીવન, કદાચ અજાણતા પણ, પ્રભાવિત કરી શકે છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક સૂજ.
આ રોબર્ટ કેરોનો મુખ્ય સિદ્ધાંત છે, જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. સત્તા ભ્રષ્ટ નથી કરતી, પરંતુ તે વ્યક્તિના સાચા સ્વભાવને ઉજાગર કરે છે. એલબીજેનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સત્તાએ એમની ઊંડી સહાનુભૂતિ, એમની રાજકીય પ્રતિભા, પણ સાથે સાથે એમની નિર્દયતા, અસલામતી અને નૈતિક સમાધાન કરવાની વૃત્તિ બધું જ મોટા પાયે પ્રગટ કરી દીધું.
અને ત્રીજું, એક સાર્વત્રિક સૂજ, જે કદાચ આપણા બધા માટે લાગુ પડે છે.
તે એ છે કે જીવનમાં, ખાસ કરીને જ્યારે મોટા ધ્યેયો હાંસલ કરવાના હોય, ત્યારે ઘણીવાર નૈતિક સમાધાનો અને શંકાસ્પદ રસ્તાઓનો સામનો કરવો પડે છે. જ્હોનસનનું જીવન આપણને યાદ અપાવે છે કે આવા નિર્ણયોની એક કિંમત હોય છે. આપણે એ કિંમત અને તેના લાંબા ગાળાના પરિણામો વિશે હંમેશા જાગૃત રહેવું જોઈએ, પછી ભલે તે પરિણામ શરૂઆતમાં ગમે તેટલું આકર્ષક કેમ ના લાગતું હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.